मानस चिंता चारु चरितम् प्रेमवती
પ્રાપ્ત થયો છે તો આ જનમંગલ મહોત્સવના ઉપક્રમે આપણે સંતવાણી વ્યાખ્યાનમાળા યોજી છે. સંતવાણીનો અર્થ છે સંતોની વાણી. સંતોની વાણી બે સ્વરૂપમાં આપણને પ્રાપ્ત છે, પદ્યના સ્વરૂપમાં અને ગદ્યના સ્વરૂપમાં. પદ્ય એટલે કાવ્ય, કીર્તન, ભજન, દુહા, છંદ, આ એની પદ્ય સ્વરૂપતા છે. અને ગદ્ય એટલે સંતોએ સીધી સરળ ભાષામાં જે વાતો કહી એનો જે સંગ્રહ હોય છે, જેવી રીતે ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી વગેરે સંતોની વાતોનો જે સંગ્રહ છે એ સંતોની વાણીનું ગદ્ય સ્વરૂપ છે. આ બે પ્રકારમાંથી પહેલો પ્રકાર જે કાવ્ય સ્વરૂપ છે એને માધ્યમ બનાવીને આ વ્યાખ્યાનમાળા ચલાવવાની છે. સુર, તુલસી, મીરા, નરસિંહ, રવિ, ભાણ, મોરાર વગેરે અનેક સંતોની વાણી આપણી પાસે પ્રાપ્ત છે, પણ એમાંય આ પ્રસંગે સ્વામિનારાયણ સંપ્રદાયના જે સંતો છે, કવિઓ છે, અને એમાંય એ સંત કવિઓ કે જે ભગવાન સ્વામિનારાયણની સાથે રહ્યા, એમની સન્મુખ બેસીને કાવ્ય રચનાઓ કરી અને એમને એ જ કાવ્ય રચનાઓ સંભળાવી, તો સહજાનંદ સ્વામીની પાસે અષ્ટ કવિ મંડળ હતું. એ સહજાનંદી દરબારની પરમ શોભા હતી. અષ્ટ કવિ મંડળમાં બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, દેવાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, ભૂમાનંદ સ્વામી, મંજુકેશાનંદ સ્વામી અને અવિનાશાનંદ સ્વામી આ મુખ્ય અષ્ટ કવિ છે. બીજા નાના મોટા તો ઘણા કવિઓ શ્રીજી મહારાજની સન્મુખ હતા, પણ અષ્ટ કવિ મંડળમાં પણ પ્રથમ હરોળનું અગ્રસ્થાન એ બ્રહ્મ મુનિનું છે. બ્રહ્મ મુનિ કવિ ભાનુ સમ પ્રેમ મુક્ત દો ચંદ ઓર કવિ ઉડગણ સમ કહત કવિ અવિનાશાનંદ. બ્રહ્માનંદ સ્વામી એ પ્રમુખ હરોળના કવિ છે, સંત છે. એક તો જન્મજાત પોતે કવિ છે, પાછા શીઘ્ર કવિ છે, અષ્ટાવધાની છે, પૂર્વાશ્રમમાં ચારણ જ્ઞાતિ છે, પિંગલ શાસ્ત્રનો એમણે તલસ્પર્શી અભ્યાસ કર્યો છે. એ સમયમાં શ્રીજી મહારાજની પાસે જે બ્રહ્મ મુનિ જેવું રત્ન હતું એવું ભારત વર્ષમાં કોઈની પાસે ન હતું. અને એ બ્રહ્માનંદ સ્વામીએ ચારણી શૈલીમાં જે રેણકી છંદ લખ્યો છે, સર સર પર સધર અમર, એ આજ તારીખ સુધીમાં કોઈ ચારણ બચ્ચો હજી એટલી વજનદાર રચના પૃથ્વી ઉપર રચી શક્યો નથી. કવિવર રવિન્દ્રનાથ ટાગોરે જ્યારે આ રેણકી છંદ સાંભળ્યો ત્યારે એ ટાગોર નાચવા માંડેલા, ધન્ય હો ધન્ય હો, કોણ છે આ કવિરાજ. અને નોંધ દુલાભાઈ કાગે લીધેલી છે. બ્રહ્મ મુનિ શ્રીજી મહારાજના સખા છે. તો એવા બ્રહ્મ મુનિનું એક પદ આપણે પસંદ કર્યું છે અને પદની રચનાના શબ્દો છે, કહાં કહું હરી કરુણા તેરી.
કહાં કહું હરી કરુણા તેરી, કહાં કહું હરી કરુણા તેરી, પશુ મિટાઈ મનુષ્ય મોહી કીનો, પશુ મિટાઈ મનુષ્ય મોહી કીનો, અન જળ પોષત સાંજ સવેરી કરુણા તેરી, કહાં કહું હરી કરુણા તેરી. ગર્ભવાસ મહી પચ્યો યધો મુખ, જઠર અગ્નિ તન દાહ ભણેરી, ગર્ભવાસ મહી पचो यधो मुख जठर अग्नि तन दाह घनेरी तेहि दुख ते मोय राखिलियो तुम तेहि दुख ते मोय राखिलियो तुम नाथ तुम ही मेरो हाथ ग्रहेरी हाथ ग्रहेरी कहाँ कहूँ हरी करुणा तेरी कहाँ कहूँ हरी करुणा तेरी बहार आई भयो उन्मत में जठर त्रास सबही बिसरेली बहार आई भयो उन्मत में जठर त्रास सबही बिसरेली तुमको भूल फूल सो फिरत हूँ तुमको भूल फूल सो फिरत हूँ कहीं न जात मूर्खता मेरी मूर्खता मेरी कहाँ कहूँ हरी करुणा कहाँ कहूँ हरी करुणा तेरी परापार पूरण पुरुषोत्तम सोमोकाज नरदेह धरेरी परापार पूरण पुरुषोत्तम सोमोकाज नरदेह धरेरी ब्रह्मा ब्रह्मानंद कहत प्रभु तुमको ब्रह्मानंद कहत प्रभु तुमको दया सिंधु सब वेद कहेरी वेद कहेरी कहाँ कहूँ हरी करुणा तेरी कहाँ कहूँ कहाँ कहूँ कहाँ कहूँ कहाँ कहूँ
भगवान ने अनंत कृपा अपना ऊपर छे प्रतिक्षण वरसावी रहा छे प्रभु पण एने आपणे समझी सकता नथी निहाळी सकता नथी तो भगवाने जे कृपा करी छे एना तरफ ब्रह्मानंद स्वामी आपणने दोरे छे। पहली कृपा परमात्माए आपणा ऊपर जे करी छे या मनुष्य देह मनुष्य जन्म आप्यो छे ए सौथी प्रथम कृपा छे। कोईनी पासे लाखोनी संपत्ति होय तो आपणे 5-25 लाख कदाच आपी शके, कोई वस्त्रदान आपी शके, बहु जमीन जागीर होय तो कोई जमीन नो दान करी शके, वाहन आपी सके, मकान आपी सके, पण मनुष्य जीवन एक परमात्मा सिवाय बीजो कोई आपी सके नहीं, आ एक सनातन सत्य छे। अने बीजो वस्त्र आ ते बधु आपी सकशे, तो मनुष्य देह जे आप्यो छे परमात्माए एक परमात्मा ज आपी सके, ए गॉड गिफ्टेड छे। तुम तयानो ग्रह की
હરિ તું પ્રભુ તયનુ ઓ હરિ તું પ્રભુ તયનુ ગ્રહી સાધન ધામ વિબુધ દુર્લભતાનો સાધન ધામ વિબુધ દુર્લભતાનો મોહી કૃપા કરી દીનો મોહી કૃપા કરી દીનો હરિ તું બહુ દયનો
ભગવતકાર કહે છે કે મનુષ્ય દેહ સર્વાર્થ સંભવ છે, જે ધારો તે મેળવી શકો, સ્વર્ગ નર્ક મોક્ષ લોકાંતર જે પ્રાપ્ત કરવું હોય તે સર્વ સાધન આનાથી સિદ્ધ થઈ શકે, મળી શકે. સુર દુર્લભ છે, મોક્ષનું દ્વાર છે, પણ ચાલો એ વાત જવા દઈએ તો પણ લખ 84 માં એક બાજુ મનુષ્ય જન્મ છે અને બીજી બાજુ પશુ પક્ષી કીટ ભ્રંગ બધી યોનિઓ છે. એમાંથી મનુષ્ય જીવન છે એને જ આપણે બધા પસંદ કરીએ. કોઈને પૂછવામાં આવે કે તમને કઈ બીજું થવાની ઈચ્છા છે, ચાલો અત્યારે જ આ સભાની અંદર આપણે કાગળિયા વેચીએ અને એમાં ફોર્મ મૂક્યું હોય કે ફોર્મ ભરો ભાઈ કોઈને આમાં જે થવું હોય બીજા જન્મમાં, તો લગભગ એમ કોઈ ન કે મારે આવતે જન્મે ગધેડો થવું છે, મને બહુ ગમે. કોઈને ઊંટ થવું, ગધેડા થવું, કૂતરા થવું એ નહીં ગમે, મનુષ્ય થવું જ ગમશે. પછી આ જન્મમાં કદાચ મનુષ્ય જન્મમાં એ ગધેડો હોય એ વાત આખી જુદી છે, પણ થવાનું પસંદ નહીં કરે. એક બિચારા મહારાજ બધા લોકોને બેઠા બેઠા સત્સંગ કરાવતા હતા, એમાં ઉપદેશ મંડ્યા કે ભાઈઓ અને બહેનો, મનુષ્ય જન્મ મળ્યા પછી જે ચાળી ચુગલીની ટેવ રાખે છે અને બીજા જન્મમાં કાગડાનો અવતાર આવે છે, જે લુચાઈ કરવાની ટેવ રાખે છે અને શિયાળનો અવતાર આવે છે, જે કથામાં આવીને ઊંઘે છે અને બીજે જન્મે મદારીના સાપનો અવતાર આવે છે, જે સાસુ ને વહુ ઝઘડા કરે છે અને બિલાડીનો બીજે જન્મે અવતાર આવે છે, અને જેને હરામનું ખાવાની ટેવ છે અને ગધેડાનો અવતાર આવે છે, તે એક જણ ઉભો છે, મહારાજ ઉભા રહ્યો. મને હરામનું ખાવાની ટેવ છે, મને બીજે જન્મે ગધેડાનો અવતાર નહીં આવે ને, હેઠો બે હેઠો એકનો એક અવતાર તરત બીજી વાર તને ન મળે. અત્યારે જ છો, હવે તારે લેવાની ક્યાં જરૂર છે? એટલે કોઈ પસંદ તો નહીં કરે. આપણે આમ નજર કરીએ છીએ તો કાદવ કીચડ મળમૂત્ર ખાતું ભૂંડ દેખાય છે, જાજરૂ પાયખાનામાં ગટરમાં ખદબદતા કીડા નજરે જોઈએ છીએ, અપાર વેદના ભોગવતા પશુઓ મૂંગા પશુઓને જોઈએ છીએ, ત્યારે આપણને એમ નથી લાગતું કે આપણા ઉપર પરમાત્માએ કૃપા કરી આ બધું છોડાવી દીધું છે? મળમૂત્ર ને ગંદકી ખાતા પશુઓ આવી શકે? જે પ્રભુ નથી ભજતો એ બધાને મનુષ્ય દેહ છોડ્યા પછી એવું આવી શકે? તો પરમાત્માએ તો આપણા ઉપર કૃપા કરી છે, આ બધું આપણને છોડાવી અને સુંદર મજાની મનુષ્યની કાયા આપી છે, આનાથી બીજી પરમાત્માની આપણા ઉપર મોટી કૃપા કઈ છે? ઘણા એવા હોય છે, ક્યાંક ભાળી જાય ને કોકના શેઠિયાના ઘરમાં કૂતરો ભાળી જાય, પ્લેનમાં મારુતિમાં ફરતો ભાળી જાય, તો એમ કે આના કરતા કૂતરા થયા તો મજા હતી, જલસા કરે છે. પણ તારા એવા કર્મ હોય તો તને કૂતરા થવાનું સાંભળે જ ક્યાંથી? એટલે બીજે જન્મે તને કૂતરો થવાનું કદાચ આમ બોલે છે તો થા તો એવો થા ખહુરિયા જેવો થા તું. એ શેઠિયાના બંગલામાં તને સ્થાન ન હોય, હા ઠીકડા જેવો હોય, આખી શરીરે ખહ થઈ હોય, એ ખહુરિયું જોયા જેવું હોય, અને ખરેખર એ બોલે છે, છતાં પણ જો એને પૂછવામાં આવે તને કૂતરું થવું ખરેખર ગમે છે તો એ ના પાડશે. મનુષ્ય જીવન છે એ શ્રેષ્ઠ છે, કોઈ પસંદ કરતું નથી. અથવા તો બીજો અર્થ કે સત્સંગ મળ્યા પહેલા આપણા જીવન પશુ જેવા જ હતા, પણ પરમાત્માએ કૃપા કરીને સત્સંગ આપ્યો, સાધુઓનો સમાગમ થયો, ત્યારે આપણામાં પશુના આચાર વિચાર રહેણી કહેણી જે હતી એ છૂટી અને માણસની રીતમાં આવ્યા. આ જે મનુષ્યત્વનું પ્રદાન છે એ સત્સંગ સિવાય કોઈ આપી શકતું નથી. અને અત્યારે આપણે સત્સંગમાં આવ્યા છીએ અને ગમે છે લાભ લઈ શકીએ છીએ, એ પણ ભગવાનની કૃપા હોય તો જ સત્સંગ પ્રાપ્ત થાય છે. બિનુ સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બિનુ સુલભ ન સોઈ, અબ મોહી ભા ભરોસ હનુમંતા, બિનુ હરિ કૃપા મિલહી નહીં સંતા.
પશુ મિટાય મનુષ્ય મોહી કીનો, અનજડ પોષક સાંજ સવેરી કરુણા રે, કહાં કહું હરિ કરુણા તેરી, કહાં કહું હરિ કરુણા તેરી. ગર્ભવાસ મહી પચોયો જઠર અગ્નિ તન દાહને, તે દુઃખ તે ભોજ રાખી લ્યો તું, તે દુઃખ તે ભોજ રાખી લ્યો તું, નાથ તુમહી મેરો હાથ ગ્રહે કરુણા તેરી, કહાં કહું હરિ કરુણા તેરી, કહાં કહું હરિ કરુણા તેરી.
ગર્ભવાસનો દુઃખ અપાર છે, આપણે સાંભળીએ છીએ ને હકીકત છે. ગર્ભવાસમાં જે પીડા છે એવું દુઃખ માણસ જિંદગી દરમિયાન ક્યારેય પામતો નથી, એટલું ભયંકર ગર્ભવાસનું દુઃખ છે. સાધુ પુરુષો તો એને એક ઉપમા આપે છે, ભાક્ષી કોટડીનો ઉપમા આપે છે. રાજા મહારાજાઓ પોતાના જે કોઈ શત્રુઓ હોય ગુનેગાર હોય એને કેદ કરે અને પછી એને ભાક્ષી કોટડીમાં પૂરતા. એ ભાક્ષી કોટડી એવી કે એને ઉભો રાખી દેવાનો અને અંદર ફીસો ફીસ સમાય એટલી જ જગ્યા હોય, ન બેસી શકે ન હલી શકે ન સૂઈ શકે. આવી ભાક્ષી કોટડીમાં એક કલ્પના કરીએ કે કેટલી અપાર વેદના એ માણસ ભોગવે, એનાથી પણ અનંત વેદના આપણે ઊંધે મસ્તકે માતાના ઉદરમાં ગર્ભવાસમાં ભોગવીએ છીએ. અને ગર્ભવાસમાં દુઃખ છે પણ ભૂલી ગયા છીએ. એક ગાય દોડતી જતી હતી, એમાં એક બહેનને ગાય ભટકાઈ ગઈ અને શિંગડું વાગી ગયું, તો ગર્ભમાં બાળક હતું એ બાળક સુધી શિંગડું પહોંચી ગયું અને ઉદર ફાટી ગયું સહેજ, તો એમાંથી આંગળી બહાર નીકળી પેલા બાળકની. હવે આ આંગળી આટલી બહાર રહી ગઈ, ડોક્ટરો મથે કેટલી ટ્રીટમેન્ટ કરે પણ આ આંગળી અંદર લઈ જાય તો કંઈક ઉપર સમૂહ નમું કરીએ, પેલો આમ રાખીને જ બેઠો. ડોક્ટરો થાકી ગયા કે આને અંદર કેમ ખેંચી લેવા, અંદર આંગળી ખેંચી લે તો પછી કંઈક સારવાર થાય. એક વૃદ્ધ ડોશીમાં કોઠે ઠરેલા હતા, એમને કીધું ડાક્ટર બધા આઘા જાઓ, હમણાં હું આંગળી અંદર લેવડાવી દઉં. એક નાનકડી કપડાં સીવાની સોય લઈ આવ્યા, દીવા ઉપર ધગાવી અને સેજ ઓલેને આંગળી ઉપર આમ અડાડી ટપુક દઈને ખેંચી લીધી. એ વેદના છે, સેન્સ છે. ગર્ભવાસનો અપાર દુઃખ છે. મળમૂત્રની ક્યારી છે, ઊંધે મસ્તકે લટકવાનું છે. પૂર્વ જન્મની અનંત સ્મૃતિઓ વેદના આપે છે. માતા જે આહાર વિહાર કરે છે, હલન ચલન કરે છે, એની અનંત વેદના છે. મૃત્યુની લગોલગ ગર્ભમાં આપણે પહોંચી જઈએ છીએ પણ પરમાત્મા આપણને ત્યારે કૃપા કરીને એમાંથી બચાવે છે. અને જેવા એ ઉદરમાંથી બહાર આવીએ તો એ કરુણા સાગરની કેટલી કૃપા છે કે તુરંત જ આપણા માટે માતાના સ્તનમાં અમૃત જેવું દૂધ મૂકી દે છે. ભગવાન પોષણની તુરંત કેટલી વ્યવસ્થા કૃપા કરીને કરે છે, કારણ કે આપણને એ વગર બીજું કંઈ પચે નહીં. તો માતાના સ્તનમાં લોહીમાંથી દૂધ પરમાત્મા તૈયાર રાખે છે. કોના માટે? મારા ને તમારા માટે. અને ખરેખર એમની પોષણની વ્યવસ્થા છે, એનાથી આપણે જીવીએ છીએ. અહંકાર આવી જાય જરૂર. શિવાજીને દુષ્કાળ તારવાનો પ્રસંગ આવ્યો ત્યારે બધા જ ને સુખરૂપ દુષ્કાળ ઉતરાવી દીધો, અને ધન વસ્ત્ર આપીને. ત્યારે શિવાજીના મનમાં એમ થઈ ગયું કે જો આ પ્રસંગે મેં આવી વ્યવસ્થા ન કરી હોત તો આ લોકનું શું થાત. એ સમર્થ રામદાસજી એમના ગુરુ હતા, એમણે જાણી લીધું. શિવાને કીધું, શિવા ચાલ આપણે થોડું ફરવા જવું છે. દૂર દૂર લઈ ગયા ને એક પથ્થર જોયો અને શિવાને કીધું કે આ પથ્થર છે ને તું તોડ્યો. અને પથ્થર તોડ્યો તો અંદરથી નાનકડો દેડકો નીકળ્યો. અને શિવાજીને કીધું કે આનું પોષણ તું કરતો હતો? ના દયાળુ, તો પછી ક્યારનો અહંકાર લઈને શું ફરે છે કે આ સમાજનું પોષણ અન્ન વસ્ત્ર આપીને મેં કર્યું છે. આપનારો તો પરમાત્મા છે, આપણાથી કંઈ થતું નથી. પણ અહંકાર આવી જાય એનું એક કારણ એવું પણ છે કે આપણે એક માનવ વૃત્તિ છે. લક્ષ્મીજી જેવાને જો એમ ખ્યાલ આવતો હોય અને સંશય થઈ જતો હોય તો પછી આપણને થઈ જાય. લક્ષ્મીજીએ પણ એક અખતરો કરી જોયો તો વિષ્ણુ ભરમ પોષણ કરનાર છે, તો ડાબલીમાં કીડી પૂરી હતી એ પ્રસિદ્ધ કથા આપણે જાણીએ છીએ. તો આપણને તો થઈ જાય, કારણ કે આપણે મહેનત કરીએ છીએ ને રોટલો મેળવીએ છીએ, એટલે એમ થાય છે કોણ વળી પોષણ કરનારો છે, તો મારા કાંડાની તાકાતથી મેળવું છું. ખેતર ખેડીએ છીએ, અનાજ વાવીએ છીએ, અનાજ પાકે છે, એટલે આપણને એમ થાય છે કે આ પોષણ તો હું કરું છું. પણ આપણે ખેતર ખેડી જાણીએ, વાવી જાણીએ, ચાલો, પણ એ જાત જાતના જુવાર બાજરી ઘઉં આદિના બિયારણ મૂકનાર કોણ? એ આપ્યું છે કોણે? કેટલી વિવિધતાની બિયારણ આપ્યું છે. બિયારણ મૂકનાર ગીતામાં પણ કહ્યું છે, ભગવાન છે, કૃપા કરીને આપ્યું છે. પ્રભુએ કર્યા જાત જાતના બિયા તો લેર કરે હિન્દુ મિયા. ભગવાને આ બધા બિયા મૂક્યા છે અને એમાંથી મીઠું ને મરચું હળદર ચટણી સફરજન ચીકુન જાત જાતની સૃષ્ટિ મૂકી છે. એ કોના માટે? કેટલી વિવિધતા આપણને મૂકી છે. એક ભોજનની ડીશ ઉપર શેઠિયા માણસાઓ કેટલી 32 પ્રકારની ચટણી લઈને બેઠો હોય, તું મરી જઈશ, રોટલી શાક ખાતો જા. કુદરતે આપ્યું છે એની આ બધી જ વ્યવસ્થા. આભના થાંભલા રોજ ઉભા રહે ને વાયુનો વીંજણો રોજ હાલે, ઉદયને અસ્તના દોરડા ઉપરે નટબની રવિરાજ રોજ મહાલે, સૂર્યની વ્યવસ્થા કોણે કરી છે? અમેરિકા વાળા ત્યાં આવો બંબ ગોઠવી આવ્યા નથી, સૂરજ ભગવાને મૂક્યો છે. અને ઉર્જા સતત, એક થોડી ઇલેક્ટ્રિક વાપરીએ છીએ તોય બિલ કેટલું આવે છે, વાહા ફાડી નાખે એવું, એટલે ઘણા નથી છેડા આડાવળા કરી નાખતા મીટરમાં. હવે આટલા બિલમાં જો છેડા આડાવળા કરી નાખતા હોય તો પછી આ સૂરજનું બિલ આપી કોણ શકે? તમારી જેવા કદાચ બહુ લખપતિ હોય એ આપી શકે, પણ ભરવા ઉપર જવું પડે પછી અવાય નહીં. આપણે જે હવા લઈએ છીએ, ઓક્સિજન લઈએ છીએ, હોસ્પિટલમાં તમે દાખલ થાઓ તો પર ડે 24 કલાકની અંદર માણસને ઓક્સિજનના બાટલાનું મિનિમમ બિલ 500 રૂપિયાનું આવે છે. 500 રૂપિયાનું ઓક્સિજન રોજ આપણે ચૂસી જઈને પરમાત્મા કૃપા કરીને એમ જ આપે છે. પણ ગણતરી નથી, આપણે ગણતા જ નથી. એક દાંત હોય ત્યાં સુધી ખબર નથી, પણ ચોખ્ઠું કરાવવા જાવ એટલે 1000 રૂપિયાનો આવે. ભગવાન આપે છે એની કિંમત નથી. એક એક વસ્તુ ઉપર તમે જોતા જાઓ તો આપણા ઉપર કેટલી બિલકુલ અહેતુકી ભગવાને કૃપા કરી છે, ઘણું આપ્યું છે. કૃપાની વ્યવસ્થા છે, આપણે છે ને એટલું કરી શકીએ. ખેતર ખેડી તૈયાર કરી રાખીએ એટલું જ આપણે કરી શકીએ. વરસાદ આપણે ન લાવી શકીએ, ખેતર ખેડીને તૈયાર રાખો એ વરસાદ મોકલી દે એ ભગવાનનું કામ. વરસાદ આવી જાય પછી આપણે બિયારણ રોપવું એ આપણું કામ, પણ કોટો ફોડવો એ ભગવાનનું કામ છે. એ તમે આખો દિવસ ત્યાં ત્યાં બેસી રહ્યો તો કોટો નીકળે નહીં, એ જ ફોડે કોટો. અને પાછી દયા તો જો કોટો ઉપર આવે, નહીતર આડોવડું બી પડ્યું ને હેઠે વયો જાય કોટો તો લણવા ક્યાં જવું ડુંડું? ગમે તેમ અવળું સવળું નાખો, નહીતર હવે સીધા જ મૂકીને વાવો તો જ કોટો ઉપર આવે એવી વ્યવસ્થા હોત તો એનો પપ્પા ને મમ્મી બધા ચોંટી પડે તે માન એનું બિયારણ વાવી શકે. ગમે એમ નાખી દો ઉપર જ આવી જાય, ગમે તેમ નાખો. કોટો ફોડવાનું કામ પરમાત્માનું, પછી માવજત કરવાનું એ કામ આપણું, પણ પાછું કણસલા ઉપર દાણા બેસાડવાનું કામ એ ભગવાનનું છે. એ બાજુમાં તમે લાખ પ્રયોજન કરો તો દાણા ન બેસે, દાણા બેસી જાય એ ભગવાનનું કામ. એને તૈયાર થઈ ગયા પછી એનો લોટબોટ બનાવીને પછી ખાવાનું તૈયાર કરી ખાઈ જવું એ મારું તમારું કામ, પણ પાછું પચાવવાનું એનું કામ. પેટમાં નાખી દેવું એ આપણું કામ છે, પણ પચાવવાનું કામ પરમાત્માનું છે. અને જો એ ન પચાવે તો એક જણો પંક્તિમાં જમતા જમતા 48 લાડુ દાબી ગયો, 48 લાડુ, એટલે બાજુવાળો જોયા કરતો હતો. લગભગ જે ખાતા ન હોય ને, ખાઈ ન શકતા હોય ને, એને જોવા સિવાય બીજું કામ ન હોય, અને જે ખાઈ શકતા હોય એને આજુબાજુ જોવાનો ટાઈમ જ ન હોય, લાઈવ લાઈવ જ કરતો હોય.
48 લાડુ ખાઈ ગયો ત્યારે બાજુવાળો હતો ને એમણે પછી અટક્યો એટલે એમ કીધું હવે તું બે ખાઈ જા એટલે અડધી સદી થઈ જાય, 50 પૂરા થઈ જાય અને મારો ખીજાણો. હું કીધું તો કે 48 ખાઈ ગયો છે, બે ખા એટલે 50 પૂરા થઈ જાય. તે હું રાક્ષસ છું તે હું છો તું? આ રાક્ષસ નો બાપ છો તું, કોઈની વાહે રેવા નહીં દે. પણ એટલું ખાઈ જાય છે છતાંય પચાવી જાય છે, નહીતર તો ખાઈ કેમ? ઘણા લોકો કે છે કે આ આટલું બધું આ લોકો ખાય છે તેનું જાતું ક્યાંય છે? એ લોકો ઉપર ખાલી હોય ત્યાં જાય. ખાલી દે છે પરમાત્મા, અને જો ન પચાવવાની શક્તિ પરમાત્મા અંદર મૂકે ને ખેંચી લે તો એક ચમચી દૂધ પચે નહીં, બોલો હબળક થઈને પેટમાંથી બહાર નીકળી જાય. રોગ કેટલા છે? રૂવાડે રૂવાડે બબે રોગ ગણાય છે, 7 કરોડ રોગ. એક એક મિનિટ એક એક રોગ મુલાકાત લેવા આવે તો આપણે ભૂખા કાઢી નાખે, એટલા રોગ છે. હોસ્પિટલમાં જઈ આવો, કેન્સર વોર્ડમાં, ઓર્થોપેડિક વિભાગમાં, એટલા સબડે છે લોકો. એમાંથી પરમાત્માએ આપણને કૃપા કરીને બચાવી લીધા છે. કેટલા રોગ! એક જણાને લકવો થઈ ગયો છે, ખાલી માથાનો, આમાં મથ્યા કર્યા. હવે આવું થાય એવા વિચાર કરો, બીજું તો થઈ ગયું, ચા કેમ પીવી? અમારા અમદાવાદમાં એક જણો આવ્યો હતો, એને એને એવી પરિસ્થિતિ લકવાની કે જમવા બેસે ને થાળીમાંથી આમ કોળીઓ લે ને હાથ ઊંચો થાય ને માથું આમ જાય, કોળીઓ અહીંયા આવે, માથું આમ ભાઈ, મોઢું આમ ભયું જાય. પણ એ માળો એવો ઉસ્તાદ થઈ ગયેલો, અર્ધેક સુધી લઈને પછી ધડીમ દઈને આમ મોઢામાં ઘૂસાડી દીધું. જાત જાતના રોગ છે. આપણે સાંભળીએ છીએ કે અત્યારે માનો લકવા, કેન્સર, પોલિયા આ તે, પણ નથી કોઈને આમાં, એટલે સુખરૂપ બેઠા છે. પરમાત્માની કૃપા છે. હાથ જોડીને મંદિરમાં જઈએ ત્યારે હે પરમાત્મા એમ કહીને એના ચરણમાં માથું મૂકવા જેવું છે કે કેટલા સાવયવ તંદુરસ્ત આપણે બેઠા છે. હાથ પગ બધું સલામત છે, ઘણા લોકોના હાથ નથી, પગ નથી. કોને કહેવા જાય? ત્યાં ફરિયાદ તો થતી નથી. ત્યારે ડોક્ટરને કોઈ રોકી નથી શકાતો, તને વર્ષે 5 લાખ આપી દઈશ પણ મને કોઈ રોગ ન થવો જોઈએ, નહીતર હું તને જીવતો નહીં રહેવા દઉં. તો ડોક્ટર એમ કે હું તને ગોળી જેવી આપીશ કે તું જ હવારે નહીં ઉભો થાય. આમાં કોણ બાહેધરી આપે? પરમાત્માએ કૃપા કરીને આ બધું આપણને આપ્યું છે. પણ એક વસ્તુ છે ભાઈ, કે એની જે આપવાની રીત છે એ સમજાતી નથી ને, એટલે આપણે પરમાત્માને ફરિયાદ કરીએ. એક બહુ ગરીબ માણસ હતો અને આ દાખલો યાદ રાખવા જેવો છે. અને બિચારો ભલો ભોળો ને સીધો હતો. હવે એને એમ થયું કે મને આવી કપરી પરિસ્થિતિમાં મદદ કોણ કરે? એને કાગળ લખ્યું. કોને? ભગવાનને. પોતાની પરિસ્થિતિ અંદર લખી, એક પોસ્ટ કાર્ડમાં, હે કૃપાળુ પરમાત્મા, મારી આવી એવી પરિસ્થિતિ છે, મારા ઘરમાં બીમાર છે, છોકરા ભૂખ્યા છે, આવા પ્રસંગો છે, હું પરિસ્થિતિમાં કામ કરી શકતો નથી, મને ગમે તેમ કરીને કૃપા કરીને તું 500 રૂપિયા આપ, 500 રૂપિયા મોકલી દે, મારું કામ થઈ જાય. એમ કાગળ લખીને સરનામું કર્યું, મુકામ પોસ્ટ સ્વર્ગ, પરમ કૃપાળુ પરમાત્માને મળે, પોસ્ટના ડબલામાં નાખ્યો. ભલો ભલો માણસ. હવે એ કાગળ પોસ્ટ ઓફિસમાં ગયો ને આવું બધું ખોલતા ખોલતા હાથમાં આવે એટલે પોસ્ટ માસ્ટરને આપ્યો. પોસ્ટ માસ્ટરે આ કાગળ જોયો ને એને બિચારાને કરુણ પરિસ્થિતિ જોઈને દયા આવી ગઈ કે પરમાત્માના નામ ઉપર આવો પોસ્ટ કાર્ડ લખ્યો છે ને પરમાત્મા ક્યાં આપવા આવવાનો છે? એટલે બધા સ્ટાફને ભેળો કર્યો ને એને કહ્યું કે આપણે આનું દુઃખ ભાંગવું જોઈએ ભગવાનના નામ ઉપર. એટલે બધાએ થોડા થોડા કાઢી અને પૈસા ભેળા કર્યા. ગમે તેટલું કર્યું તો 400 રૂપિયા થયા. એટલે પેલા પોસ્ટ માસ્ટર એમ થયું 400 તો 400 નું કામ ચાલી જશે. 400 રૂપિયા એને મની ઓર્ડર નામે કરી અને મોકલી દીધા. એટલે ટપાલી દ્વારા એને પૈસા મળ્યા, ગણ્યા 400 થયા. થોડા દિવસ થયા તો એ પોસ્ટ માસ્ટરને આ માણસ તરફથી બીજો એક કાગળ મળ્યો, ટપાલ ખાતામાં નાખેલો. આમણે એ કાગળમાં એમ લખ્યું કે હે પરમ કૃપાળુ પરમાત્મા, તારી કૃપાની કોઈ પાર નથી, તું એટલો દયાળુ છો કે મારા ઉપર કૃપા કરીને તરત જ મદદ મોકલી આપી છે. પણ હે ભગવાન, હું તને વિનંતી કરું છું કે હવે તું બીજી વાર જયારે મદદ મોકલે ત્યારે સીધે સીધી મને મળે મોકલજે. આ ટપાલી લોકો ચોર છે, વચમાંથી 100 રૂપિયા ખાઈ ગયા છે. જેણે મદદ કરી એને જ આપણે સમજી શકતા નથી. નહીતર ગર્ભવાસથી માંડીને આ જ ક્ષણ સુધી આપણે અહીંયા બેઠા છીએ ને, એ હજી એની કૃપાથી જ બેઠા છે. જો કૃપા નીકળી જાય તો ખલાસ થઈ જાય. એટલે કૃપા સમજવી જરૂરી છે. ગર્ભવાસથી માંડીને આજ પર્યંત, અને ગર્ભવાસમાં હતા ત્યારે આપણે એને પ્રોમિસ આપીને આવ્યા હતા, વચન આપીને આવ્યા હતા કે હે ભગવાન તું મને આમાંથી મુક્ત કર, હું તને ક્યારેય નહીં ભૂલું. પણ જેવા બહાર આવ્યા અને તરત જ બાળક રડે, ઉઆ ઉઆ, હું અહીંયા તું ત્યાં, બાય બાય, પરમાત્મા સાથે હવે કઈ લેવા દેવા નથી.
બહાર આય ભયો માતા, જઠર ત્રાસ સબ હી બિસરે. બહાર આય ભયો મત મે, જઠર ત્રાસ સબ હી બિસરે. તુમકો ભૂલ ફૂલ સો પીરત હું, તુમકો ભૂલ ફૂલ સો પીરત હું, કહી ન જાત મૂરખતા મેરી, મૂરખતા મેરી, કહાં કહું હરિ કરુણા તેરી, કહાં કહું હરિ કરુણા તેરી.
બહાર આવતાની સાથે જ આપણે ભૂલી ગયા. ભૂલી ગયા એટલું નહીં, ભૂલી જવાય આપણી એક એટલી જે પરિસ્થિતિ છે એમાં ભૂલી જવાય. પણ એ પરમાત્માએ કૃપા કરી એને ભૂલી તો ગયા, પણ પરમાત્માની સામે થયા, એની સામે. કોણ છે વળી ભગવાન? કોણ રામ? કોણ કૃષ્ણ? કોણ સ્વામિનારાયણ? હું કોઈમાં માનતો નથી. આટલી કૃપા કર્યા પછી ભૂલી જવું એ તો ઠીક છે, પણ એની સામે થવું. અને ઘણા એવી રીતે કોલર ફટકારતા ફરતા હોય છે. હું નથી માનતો ઈશ્વર, હું તો પુરુષાર્થમાં માનું છું, પણ પુરુષાર્થની શક્તિ પ્રદાન કરનાર કોણ છે? સામે થાય. નીચે વિદેશ ઇંગ્લેન્ડની અંદર નીચે ચિંતક થઈ ગયો. એમણે પોતાના ઘરના બહારની આગળ ડોર આગળ એક બોર્ડ લગાવી રાખેલું અને એમાં એમ લખેલું, ગોડ ઇઝ ડેડ, લિખિત નીચે, ભગવાન મરી ગયો છે, લિખિત નીચે. પણ એક દિવસ એવું બની ગયું કે નીચે મરી ગયો અને એના ઘરની આગળ એ જ બોર્ડની બાજુમાં એક જણો બીજું બોર્ડ લગાવી ગયો, નીચે ઇઝ ડેડ, લિખિત ગોડ. ગુજરી જાય પરમાત્મા તો એમને બેઠો છે, પણ સામો થાય છે માણસ કે કોણ છે વળી ભગવાન? તમે પેલી એક ઋષિની વાત સાંભળીએ છે, એ પણ સુંદર છે. ઋષિ પોતાના ઝૂંપડીમાં છે, એમાં એક ગભરાતો ઉંદર આવ્યો એમની પાસે. ઉંદરને ડરને જોઈને ઋષિને દયા આવી કે જ્યારે જુઓ ત્યારે ડર્યા કરે છે. એટલે કૃપા થઈ તો એમણે પોતાના કમંડળમાંથી જળ લઈને ઉંદર ઉપર છાંટ્યું, કારણ કે ઉંદરને ડર બિલાડીનો હતો. તો ઉંદરને બિલાડી જ બનાવી દઉં એટલે પછી એનો ડર ખતમ થઈ જાય. કૃપા કરીને ઋષિએ જળ છાંટીને ઉંદર ઉપર છાંટ્યું પાણી, તો એ જ ઉંદર એ જ ક્ષણમાં બિલાડી થઈ ગયો. હવે એ નિર્ભય થઈ ગયો. પણ એ બિલાડી ફરતી ફરતી એની પાછળ એક દિવસ કૂતરો પડ્યો અને ફરી પાછી એ બિલાડી ઋષિની પાસે દોડી. ઋષિને એમ થયું કે આને કૂતરાનો ડર છે, માટે હવે કૃપા વધારે કરું. જળ છાંટી અને એ બિલાડીને કૂતરો બનાવી દીધો. કૂતરો બની ગયો એટલે એ નિર્ભય થઈ ગયો. અને એ કૂતરો ફરતો ફરતો એક દિવસ પાછો ભાગ્યો, કારણ કે એની પાછળ સિંહ પડ્યો. ઋષિને એમ થયું કે હવે આ સિંહ જ બનાવી દઉં એટલે પછી એને કોઈ ડરાવનાર નહીં. જળ છાંટ્યું અને કૂતરામાંથી સિંહ નિર્મિત થઈ ગયો. પણ જેવો સિંહ એ બન્યો, ઉંદરમાંથી છેક સિંહ સુધી પહોંચી ગયો. પણ સિંહ બનતાની સાથે જ બસ એને તરત જ ઋષિને ખાવાનો સંકલ્પ થયો. એના ઉપર તરાપ મારીને જેવો એને શિકાર કરવા ગયો, ઋષિની પાસે કમંડળ તૈયાર જ હતું, લઈને તરત છાંટો માર્યો, એનો એ પાછો ઉંદર ટેટો થઈ ગયો. આપણે જો આ સમજીએ તો આપણે પણ પરમાત્માએ કૃપા કરીને આજ સુધીમાં ક્યાંથી ક્યાં પહોંચાડ્યા છે. ઘણા લોકો સુખી લોકો હોય છે ને, કહેતા હોય છે કે બાપુ અમે રેકડી તાણતા હતા અને અત્યારે અમે પાલખી ઉપર બેસીએ, લોકો અમારી પાલખી ઉઠાવે એટલી સમૃદ્ધિ ને સુખ સગવડતા પરમાત્માએ આપી છે. એ ગરીબગત મને કહેતો હતો, મને કે પેલા મેં એવો સંકલ્પ કરેલો કે ભગવાન મને એક સારું સ્કૂટર અપાવી દે તો રોજ નરનારાયણ દેવના દર્શને જવું અને ત્યાં બેસીને માળા કરી. સ્કૂટર તો આવી ગયું ભગવાનની દયાથી, આજે મારે ઘેર ચાર ગાડી પાર્ક થયેલી પડી છે, પણ વર્ષમાં એક વખત દર્શને અવાય તો અવાય, નહીતર જય નારાયણ, જવાતું જ નથી. આટલી આપણને સુખ સગવડતાઓ પરમાત્મા આપે છે, કૃપા છે એમની, પણ એની જ સામે માણસ થાય છે. જેહી જન્મ દિયો તેહી બિસરાયો, જેહી જન્મ દિયો તેહી બિસરાયો, એસો નમક હરામ, જેનું લૂણ ખાધું છે એને જ સામે થાય છે. પણ એ કૃપા જો યાદ રહી જાય, પણ ભૂલી જાય, એક સામાન્ય બાબતમાં પણ ભૂલી જાય, ઘણા લોકો માનતા કરતા હોય છે, તમને ખબર છે. આમ તો એવું છે કે જે માનતા કરે ને એ ભગવાનનો ખરો ભક્ત હોઈ શકે નહીં, પણ ચાલો ભલે કરતો હોય તો ભગવાનની સાથે તો જોડાયો છે. એક બહુ લખપતિ ધનપતિ દરિયાઈ માર્ગે પોતાના ઘેર પાછો ફરતો હતો, ગામના પણ બીજા માણસો હતા. એમાં રસ્તામાં દરિયામાં તોફાન ઉપડ્યું અને એનું વહાણ સપડાયું. આમ તો એને બહુ વિચાર કર્યો, બચી જવાય બચી જવાય, પણ હવે એમ લાગ્યું કે હવે હું બચું એવી કોઈ શક્યતા દેખાતી નથી. ત્યારે એમણે જોરથી બોલાઈ ગયું, મનમાં સંકલ્પ હતો ને, હે ભગવાન, જો તું દયા કરે અને મને સામે કિનારે પહોંચાડી દે તો મારો સૌથી કિંમતી આખા નગરમાં જે મહેલ છે, બંગલો છે, એ હું વેચી નાખું ને એમાંથી જે કઈ મિલકત આવે એ તારા નામે ગરીબ લોકોમાં વેચી દઉં, પણ તું મને બચાવી દે. અને ભગવાને એની અરજ સાંભળી, તોફાન શાંત થઈ ગયું, ધીમે ધીમે નૌકા કિનારે આવી ગઈ. હવે લોકોને તો ખબર જ આણે એવી માનતા કરી છે, ગામમાં તરત જ વાત ફેલાઈ ગઈ કે આ બંગલો વેચવાનો છે, એનો બંગલો 50 લાખ ની કિંમતનો. એટલે ગરીબ ગુરુબાઓને બધાને ખબર પડી ગઈ કે આ ક્યારે વેચે ને ક્યારે અમને મળે. પણ આ માળો બસ તરત જ મનમાં ઢીલો પડી ગયો કે હવે બંગલો જોવે ને એમ થાય કે આને વેચી નાખવાનો, હવે એ તો થવા કાળ થઈ ગયું ને, આમે તો ધીમે ધીમે તોફાન તો શાંત થઈ જવાનો હોય ને, કે દરિયા થોડા 12 મહિના હલબિલા કરતા હોય, થવા કાળ થઈ ગયું છે, ચાલો પાર ઉતરી ગયા છે, માળો વેચે નહીં. પણ અમુક લોકો પછી એમ કીધું કે તમારે પેલી પૂરી કરવી જોઈએ, નહીતર ભગવાનનો કોપ થશે. તો કે હા હા, વિચાર જ છે, હું મારા આઈડિયામાં જ છું. એમ કરતા કરતા એને એક દિવસ જાહેરાત કરી કે હવે મારે આ મહેલ વેચી નાખવો છે અને જેને ખરીદવો એ ખરીદી જાય. લોકો ઉમટી પડ્યા જે કોઈ પૈસા વાળા હતા, કે ભાઈ કેટલી કિંમતમાં વેચવો છે બોલો. તો કે 5 રૂપિયામાં. 5 રૂપિયામાં 50 લાખ નો બંગલો કાઢી નાખો. તો કે મારી મરજીની વાત છે, મારે કાઢી નાખવો છે. 50 લાખ નો બંગલો 5 રૂપિયાની કિંમતમાં મારે આપો છો, લઈ જાઓ. ઘણા લોકો તૈયાર થાય, શેઠ સાહેબ આમાં કઈ ગરબડ નથી ને? તો કે ના, ગરબડ તમારી સાથે કઈ નથી, મારે 5 રૂપિયામાં વેચવો છે. તો એક જણો કે લાવો આ 5 રૂપિયાનો બંગલો, મેં ખરીદ્યો. તો કે જો ભાઈ, એક શરત છે, આ બંગલો 5 રૂપિયામાં વેચવાનો છે 50 લાખ, પણ આ સાથે બિલાડી લેવાની છે. તો કે એની કિંમત, તો કે એની કિંમત 50 લાખ છે. બંગલાની કિંમત 5 રૂપિયા, બિલાડીની કિંમત 50 લાખ રૂપિયા છે. તો કે આમાં શેઠ શું ફેર પડ્યો? તો કે ફેર તમને નહીં ખબર પડે શું પડે, એ લેવું હોય તો લ્યો. છેવટે બહુ સુખી માણસ હતો, એમણે 50 લાખ ને 5 રૂપિયા આપી અને બિલાડીને બંગલો 2 ખરીદી લીધા. બિલાડીને પછી દૂર જઈને છોડી મૂકી, બંગલાની જરૂર હતી. પણ આ શેઠિયાએ શું કર્યું? 50 લાખ બિલાડીના હતા એ ગજવામાં નાખ્યા, અને 5 રૂપિયા બંગલાના નામના હતા એ બધા ગરીબોને વેચીને માનતા પૂરી કરી દીધી. જેને કૃપા કરી એને જ છેતરો. પ્રભુ એ જોઈને મને હસવું 1000 વાર એટલે જ આવે છે કે તારા બનાવેલા આજ પ્રભુ તને બનાવે છે. જેને ભગવાને આપણને બનાવ્યા છે એને આપણે આજે ભગવાનને બનાવીએ છીએ. એની કૃપા આવ કૃપામાં ફેરવી નાખીએ એવી સમજ આપણી પાસેથી દૂર થવી જોઈએ. માનતા માનનારા પણ હોશિયાર હોય. એક જણો બોરડીનું મોટું ઝાડ હતું, તેમાં ભાળગ્યો ઉપર બોર છે, બોર એને ભાવતા હશે, ચડ્યો. જોજો આમાં આપણા મનનું કેવું દર્શન હોય છે. અર્ધે પહોંચ્યો અને ચડ્યા પછી એને એમ થયું કે હવે મર્યો, હું પડવાનો આવે છે, ભૂંડે હાલે હાડક્યા ભાંગવાના છે. અને 2 કલાકે પછી ધ્રુજારીએ વધુ આવે, આખું ઝાડવું મીંડવા મમમમમમ થવા. પણ તરત જ એને માનતા માની દીધી કે હે ભગવાન, જો તું મને બચાવી લે અને બોર મારા હાથમાં આવી જાય તો હું તારા નામ ઉપર 1 રૂપિયો મંદિરમાં આવીને મૂકી જઈશ. 1 રૂપિયો માણસ સ્થિર રહી ગયો, ચડતા 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 ધીમે કરતા ઓલા બોર પાસે હાથ એનો પહોંચી ગયો. એ પહોંચ્યો ત્યાં એને વિચારો કે આટલા બધા સરસ બોર, આટલા બોર એ તો બોરડીમાં છે જ અને હું પહોંચી તો ગયું જ છું, એમાં ભગવાનને એક રૂપિયો આપું, એક રૂપિયામાં આના કરતા વધારે પણ સારા બોર આવી શકે, એમ કરું ભગવાનને આમાંથી થોડાક બોર જ મંદિરમાં જઈને મૂકી આવીશ, રૂપિયાની કઈ જરૂર નથી. એમ જ્યાં ફર્યો અને હજી હાથ અડાડે કે બોર મૂકીને ચલાવી લીધે, દમ દઈને હેઠો પીડ્યો, હેઠો પીડ્યો ત્યાં બોલ્યો, હે ભગવાન તું મારી મજાક ને હાચી માની ગયો, હકીકતમાં હું તને રૂપિયો આપવાનો જ હતો. આટલી બધી ઉતાવળતા, ધીરજ જરાય ન રહી. ભગવાન એના પ્રત્યે પણ માણસ ચાલબાજી રમે છે. અને તમે જુઓ ઘણા એવી રીતે ભગવાનને સાધુઓને છેતરે છે, એવા સત્સંગમાં બીજી જગ્યાએ ઘણા દાખલા બને છે. કૃપા તો છે, પણ ક્યારેય ભગવાને કૃપા કરી હોય એને ભૂલવું ન જોઈએ. અને ક્ષણ ક્ષણ આપણા માટે જે કૃપા કરી રહ્યા છે ભગવાન, એને સતત યાદ રાખવી જોઈએ. ઉપરાંત એક જે મોટામાં મોટી કૃપા છે કે ભગવાન કૃપા કરીને પોતાના અક્ષરધામમાંથી, દિવ્ય લોકમાંથી આપણા લોકમાં મનુષ્ય રૂપે પ્રગટ થાય છે, એ અતિ કૃપા છે. જો કૃપા ભગવાન ના આવી કરતા હોત તો મને તમને આજે જે સત્સંગ અને હરિ ગુણગાન મળે છે એ ન મળી શકે. ભગવાન રામ રૂપે આવે, કૃષ્ણ રૂપે આવે, ભગવાન સ્વામિનારાયણ રૂપે આવે, અનેક અવતારો લઈને આવે છે. અરે ભગવાનને ભૂંડ એટલે વરાહ થવામાં પણ સંકોચ નથી, એ પણ કૃપા લઈને આવે છે, કૃપા કરીને આવે છે. અને કૃપા કરે છે એ જીવના માટે કરે છે, એના માટે અનંત ચરિત્રો વિસ્તારે છે, છતાંય એના ચરિત્રોમાં પાછા હું તમે શંકા પેદા કરીએ છીએ, તો એ જેવો પણ કોઈ અધમ નથી. ઘણા લોકો છે હજી રામચરિત્ર માનસ ઉપર શંકા કરતા હોય છે, શ્રીમદ ભાગવત ઉપર એની એ માથાકૂટ કરતા હોય છે. ઠીક છે, ગ્રંથની દ્રષ્ટિએ પણ રામ કૃષ્ણ એની નિંદા અને ટીકા આ દેશમાં પણ થાય છે. ભગવાને અવતાર લીધો કૃપા કરીને, અને એમાંય ખાસ ભગવાન સ્વામિનારાયણની જે પરમ કૃપા છે એના દિલમાં કેટલી દયા વસી હશે કે જ્યારે ગુરુની પાસે એમણે ગાદી સ્વીકાર કર્યો, ધર્મધુરા સ્વીકારી, ત્યારે ગુરુને એમ કહ્યું કે મને જો બે વચન આપો તો હું આ ધર્મધુરા સંભાળું. સહજાનંદ સ્વામીનું કરુણા મૂર્તિ કેટલી હતી, સહજાનંદ સ્વામી એના દિલમાં કેટલી કરુણા હતી, આવો કોઈ અવતાર પ્રગટ્યો હોય એવું નજરમાં થતું નથી. પેલું વચન માંગ્યું કે મને તમે એ વચન આપો કે જે સત્સંગી હોય એને એક રૂવાડે વીછીનું દુઃખ થવાનું હોય તો મને રૂવાડે રૂવાડે વીછીનું દુઃખ થાય, પણ સત્સંગી એ હંમેશા સુખમાં રહે એવું મને એક વરદાન આપો. બીજું એ માંગ્યું કે ગુરુદેવ મને એ વચન આપો કે સત્સંગીના કપાળમાં રામ પાત્ર લખ્યું હોય તો હું એને બદલે હું ભીખ માગું, પણ સત્સંગી છે અન્ન વસ્ત્રથી કાયમ માટે સુખી રહે, આ બે વરદાન મને આપો. સદગુરુ રામાનંદ સ્વામી બે વરદાનો આપ્યા એ કોના માટે? આવા ક્યાંય દાખલા દેખાતા નથી કે પોતાના અનુયાયીઓને માટે આટલી કૃપા વરસાવી હોય. આપણને આ જોતા એમ લાગે કે આટલી કૃપા વરસાવ્યા પછી જે આ શ્રીજીનું શરણ ન સ્વીકારતો હોય તો એના જેવો દુર્ભાગી હતભાગી કોણ ગણાય. એટલે ભગવાનને બ્રહ્માનંદ સ્વામીએ દયા સિંધુ સબ વેદ કહેરી, ચારે વેદમાં હે પ્રભુ તમને દયાનો સાગર કયો છે, અને જ્યાંથી આ લોકમાં દયા આવી છે ને એ બધી પરમાત્મામાંથી જ આવી છે. મમતા આવી છે, દયા આવી છે, કરુણા આવી છે, સંતમાં કરુણા અને મમતા ઉતરે છે એ પણ ભગવાનમાંથી આવે છે. અરે બીજું કઈ નહીં, એક મૂંગું પશુ પણ પોતાના બચ્ચાને જે પ્યાર કરે છે ને, પ્રેમ કરે છે, દયા કરે છે, એ દયા પણ પરમાત્માએ મૂકી છે. જો આ કરુણા દયા અને મમતા નીકળી જાય તો સૃષ્ટિ ચાલે નહીં. એ ભગવાન દયાનો સાગર છે. બે તાકાત છે આ સૃષ્ટિમાં ટકાવનારી, એક ભૌતિક અને એક અભૌતિક, એ સમજવા જેવી છે. બહુ સરસ છે કે વિદેશના લેખકે આ એક પુસ્તક લખ્યું છે, ઇંગ્લિશમાં છે, એનું નામ જ એવું છે, ગ્રેસ એન્ડ ગ્રેવિટેશન. એક બાજુ ગ્રેવિટેશન ફોર્સ છે, આજે તમામ ચીજ વસ્તુ આપણે સમજીએ છે પૃથ્વીમાં પકડાઈ રહી છે, કોઈ પણ ફળ ફળાદી કે જે વસ્તુ ફેંકો એ બધી જ પાછી ધરતી ઉપર ખેંચાઈને આવે છે. એ શેના લીધે? પૃથ્વીમાં ગુરુત્વાકર્ષણ બળ છે, એના લીધે આ તમામ વસ્તુઓ ટકી રહી છે. જો આ ગ્રેવિટેશન ફોર્સ નીકળી જાય તો તમામ વસ્તુ વિખરાઈ જાય. અરે માનતા કરીને તમે થાકી ગયા હો, તમારે ઘેર છોકરાનો જન્મ થતો ન હોય ને એમાં તમારે ત્યાં ટીનીઓ આવે અને ટીનીઓ બહાર આવતાની સાથે જો પકડી ન રાખે અને ગુરુત્વાકર્ષણ ન હોય ટીનીઓ ઉપર ઉપડી જાય. આ ભગવાનને ગુરુત્વાકર્ષણ બળ ગ્રેવિટેશન ફોર્સ એનાથી આ તમામ ચીજ વસ્તુઓ પકડાઈ રહી છે. એવી જ રીતે આપણું જીવન છે એ ભગવાનની કૃપા શક્તિ ગ્રેસ એનાથી ચાલે છે. મહાભારતનો તમને પ્રસંગ યાદ છે કે આખું મહાભારત જયારે લડાઈને પૂરું થઈ ગયું ત્યારે છેલ્લે યુદ્ધ વિરામ પછી 18મા દિવસને અંતે પાછા ફર્યા ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને કહ્યું કે હવે તું હેઠો ઉતરી જા રથમાંથી પહેલા. તો કે કેમ મહારાજ, રોજ તો તમે પહેલા ઉતરો છો. તો કે ના, આજે હવે યુદ્ધ પૂરું થઈ ગયું છે, તું નીચે ઉતરી જા પહેલા અને પછી હું ઉતરું. અર્જુન નીચે ઉતર્યા પછી ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનના રથ ઉપરથી નીચે ઉતર્યા અને ઉતરતાની સાથે જ સંપૂર્ણપણે રથ બળીને ભસ્મ થઈ ગયો. અર્જુન જોઈ રહ્યો, મહારાજ આ ઘોડા સહિત આ રથ બળી કેમ ગયો? તો કે અર્જુન, તારી જ પાસે જેવી શસ્ત્ર વિદ્યા હતી ને એનાથી અનેક ગણી ભીષ્મ ને દ્રોણ પાસે તાકાત હતી. દ્રોણ જેવી શક્તિ હાથમાં ખાલી ધનુષ પકડી રાખે તો એને કાળ કઈ ન કરી શકે એવા મહારથીઓ એનાથી છૂટેલા દિવ્ય અસ્ત્ર શસ્ત્રોથી તારો રથ ઘોડા સહિત ક્યારનો બળીને ભસ્મ થઈ ગયો હતો, પણ એને મેં જ ટકાવી રાખ્યો હતો. જો હું પેલા ઉતરી ગયો હોત તો આજે તું ન હોત. ભગવાન આપણા જીવન રથ ઉપરથી નીચે ઉતરી જાય એ જ ક્ષણે મારું તમારું જીવન એ જ ક્ષણે સમાપ્ત થઈ જાય. તો પરમાત્માની અપાર કૃપાથી ગ્રેસથી આપણી સંપૂર્ણ જીવનની ક્ષમતાઓ ટકી છે. એ જો ક્ષમતા આપણી ટકી છે તો પરમાત્માની કૃપાને ક્યારેય ભૂલવું ન જોઈએ. રાત્રે સૂઈ જાય છે અને પરમાત્મા સવારે આપણે કૃપા કરીને જગાડે છે. એટલા માટે રાત્રે સૂઈએ ત્યારે પણ પરમાત્માને યાદ કરી કે હે ભગવાન તારી કેટલી દયા છે. અને એ તો તમારે હા પાડવી પડે. તમે ઘેરથી બહાર નીકળ્યા હો અને આપણા ટ્રાફિકમાંથી તમે સાજા નરવા ઘરે પાછા ઉતરો એ જ મોટા મોટી કૃપા. ગમે ત્યાં ભૂહાઈ જાય, રોડ ને કાંઠે ઉભો ભમ 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 કરતો માથે આવી જાય, અકસ્માત માંથી આપણે બચીએ છીએ એ જ મોટી ભગવાનની કૃપા છે. અને રાત્રે આપણે ઘેર આવ્યા અને ખાધું પીધું સુવા તૈયારી કરી ત્યારે ભગવાનને એ કૃપા માનવાની કે ભગવાન આટલી હાડમારી આટલા બધા જ પ્રસંગો વિકટ પરિસ્થિતિ એમાં તે મને બચાવ્યો, માટે હવે તારે ખોળે માથું મૂકીને હું સુઈ જાઉં છું. તારી કૃપા હોય તો મને સવારે તું જગાડજે. અને સવાર થાય ત્યાં પાછા આપણો પ્રભુ આપણી આંખ ખોલીને જગાડે છે. એક એક ક્ષણમાં એક એક ક્રિયામાં પરમાત્માની કૃપા વણાયેલી છે. એ જો કૃપાનું દર્શન થઈ જાય તો જીવન ખરેખર સુખરૂપ અને સુધરે, આપણા જીવમાં એક દૈન્ય ભાવ આવે. એટલા માટે યાદ રાખવાનું કે ભગવાનની કૃપાનો કોઈ પાર નથી.
હે કરુણાના
કરનારા, કરુણાનો કોઈ પાર નથી. ઓ
ખેલો અવરી બારી
કરનારા તારી કરુણાનો કોઈ ભાર નથી, હે કરુણાના કરનારા તારી કરુણાનો કોઈ ભાર નથી. છે
પરમાત્માની કૃપાને સતત યાદ કરીએ, પ્રતિક્ષણ એમના પ્રત્યેક દૈન્ય ભાવ કેળવીએ, એ જ આ કથા વાર્તાનો સાર છે. સહજાનંદ સ્વામી મહારાજ.